હિબ્રુ અને પત્ર એના 12મો અધ્યાય, હિબ્રુ અને પત્ર અધ્યાય 12મો. તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે દેવના રાજાસનની જમણી તરફ બેઠેલો છે, તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો. રખીને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. તમે પાપની સામા બાદ ભીડો છો, પણ રક્તપાત સુધી હજી તમે બાદ ભીડી નથી. મળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. એટલે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે. જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે દેવ વર્તે છે. કેમ કે એવો કયો દીકરો છે કે જેને પિતા શિક્ષા કરતો નથી? પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે, એવી શિક્ષા તમને ન થાય તો તમે દાસી પુત્ર છો, ખરા પુત્ર તો નહીં. વળી આપણા શરીરના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાની એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ? કેમ કે તેઓએ તો થોડાક દિવસ સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેણે તો આપણા હિતને સારું શિક્ષા કરી કે આપણે તેની પવિત્રતાના ભાગીદાર થઈએ. કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદદાયક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે. પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. એ માટે લૂલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી સમા કરો, અને પોતાના પગોને સારું પાધરા રસ્તા કરો, જેથી જે લંગડું છે તે ઉતરી ન જાય પણ ઉલટું તે સાજું થાય. સગડાની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં તેને ધોરણે તમે ચાલો. તમે બહુ સાવધ રહો, રખેને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય. રખેને કોઈ કડવાશરૂપી જળ ઉગે અને તમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય. રખેને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠ પણ વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે અળકાય એવા પહાડની તથા બળતી આગની તથા ગમઘોર આકાશની તથા અંધકારની તથા તોફાનની તથા રણસિંગડાના અવાજની તથા તેના શબ્દ ધ્વનિની કે જેના સાંભળનારા વિનંતી કરી કે એવું ફરીથી અમને કહેવામાં ન આવે. કેમ કે જો કોઈ જાનવર પણ પહાડને અડકે તો તે પથ્થરથી મારી જાય, એવી જે આજ્ઞા થઈ તેઓથી સહન થઈ શકી નહીં. અને તે દેખાવ એવો ભયંકર હતો કે જેથી મૂસાએ કહ્યું કે હું બહુ બીવું છું અને ધ્રુજુ છું, પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુસાલેમ પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંકાઓનું રક્ત હાબેલના કરતા વધારે સારું બોલે છે એની પાસે આવ્યા છો. જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારાઓના જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહીં, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખસૂસ કરીને બચીશું નહીં. તેની વાણીએ તે વખતે પૃથ્વીને કંપાવી, પણ હવે ફરી એકવાર હું એકલી પૃથ્વીને જ નહીં પણ આકાશને પણ કંપાવું છું, એવી તેણે પ્રતિજ્ઞા કરી છે. ફરી એકવારનો અર્થ એ છે કે કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની જેમ નાશ પામે છે, કે જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તેઓ કાયમ રહે. માટે કંપાવામાં નહીં આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ, જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે એની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ, કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.